એક એક પેરેગ્રાફ ની અંદર એક એક દ્રષ્ટિ જ્ઞાનીઓ આપે છે. વાત આખી આશ્રમની ચાલે છે. આશ્રમના અનેક પ્રકારે જીવમાં આશ્રમ થયા કરે છે. એમાં એમ કહે છે કે અત્યારે કે જો ચિકાસ હોય એટલે આત્માના ભાવમાં ચિકાસ હોય તો કંઈ પણ પ્રવૃત્તિ ન કરે તોય એને કર્મબંધ થયા કરે છે. શું કામ? ભાવમાં મલિનતા છે. વીસ દોરાની અંદર એટલી સરસ વાત મૂકી, શુદ્ધ ભાવ તો જ્યાં સુધી અશુદ્ધ ભાવ છે ત્યાં સુધી એની આસપાસ ચાલી રહેલી સંગ અને સંયોગોની પ્રવૃત્તિની એના ઉપર અસર થાય છે. જેમ આપણામાં શુદ્ધ ભાવ ન હોય અને કશાય ભાવ, નાના મોટા ભલે કોઈ પ્રવૃત્તિ આપણે નથી કરતા પણ ટીવી જોઈએ છીએ અને એની અંદર કોઈ એવી ઘટના આવે છે તો ભાવથી આપણે કાંઈ કરતા નથી, આપણે કોઈ પાત્રને મારતા નથી, એનું કોઈ કપટ પણ કરતા નથી. તો હાય આને આમ થાય છે, હાય આને આમ થાય છે, ગોલાને આમ થયેલ, આ બધા ત્યારે એ જીવ કર્મ બાંધે છે કે કર્મથી મુક્ત થાય છે? બાંધે છે. એટલે મૂળ વાત કરે છે મનની સ્થિતિ શું છે. એટલે કંઈ ન કરતો હોય, કંઈ કોઈ પ્રવૃત્તિ જેને કહીએ પ્રવૃત્તિમાં નીલ, અને છતાં અંદરની જે કંઈ ભાવની પ્રવૃત્તિ છે, એટલે દ્રવ્યથી પ્રવૃત્તિ નથી પણ ભાવથી પ્રવૃત્તિ, શુભ અથવા અશુભની છે. શુભ અને અશુભની એટલે કોઈ રમત રમાતી હોય તો આ જીતે તો સારું, આને ફટકો મારે તો સારું, આ ગયો બહુ સરસ છે, આ ટીવીમાં મેચ જોતા હોય અથવા સ્ટેડિયમમાં હોય, શુભાશુભની પ્રવૃત્તિ મનની છે. ક્રિયાની પ્રવૃત્તિ શું? એને ખુરશી આપીને બેઠો છે, કંઈ કરતો નથી. કંઈ કરતો નથી તો જ્ઞાની કે કર્મ બંધાય છે. જે સંગોગ સંગ અને જે સંયોગમાં તું છે એના વેપારની વચમાં છો. એ વેપાર ત્યારે કેવા ચાલે છે? શુભાશુભના. તો થિયેટરમાં જઈને વેપાર કેવા ચાલે? શુભાશુભના. સામાયિક કર ગયો તો બરોબર છે, ત્યારે પણ કંઈ કરતો નથી પણ મનના વેપાર કેવા કર્યા છે? કે સર્વ સાબદ્ય પાપ વેપારથી હું નિવૃત્ત થઉં છું, પછખાણ લીધા છે. એટલે નિમિત્ત કેટલા બધા કામ કરે છે કે ભાઈ તારે જો કાંઈ ન કરવું હોય તોય તું જ્યાં કર્મ બંધાતા હોય, નાટકના ખેલ જો, સિનેમા જો, ટીવી જો, કોઈ પણ પ્રકારના ખેલકૂદના, જ્યાં શુભાશુભ પરિણામોનું જ વાતાવરણ છે અને એ વાતાવરણની અંદર તું તો કાંઈ એના પછખાણ લઈને બેઠો નથી, પ્રવૃત્તિ ન કરવા છતાં આશ્રવ ચાલુ. આ એક એક વસ્તુ બતાવે કે એક જો આવો તારો કોઈ ભાવ ન હોય, મુનિઓ, સંયમી પુરુષો, મહાત્માઓ, એને જીવનમાં કોઈ ભાવ નથી, નિર્મળ છે, શુદ્ધ છે, એ ગમે તેટલી પ્રવૃત્તિ કરતા હોય તો પ્રવૃત્તિથી બંધાતા. કૃપાળુ દેવના જીવનની અંદર પ્રવૃત્તિ તો વેપારી કરે એવી જ છે કે બીજી કંઈ? અને હોય શું બીજી? પૈસા ગણવા, માલ લેવો, ગ્રાહકને સમજાવવા, એના દસ્તાવેજ કરવા, આ બધું પ્રવૃત્તિ શું છે? વેપારની. એ બધી પ્રવૃત્તિ હોવા છતાં કર્મથી બંધાતો નથી. એટલે ત્યાં આપણે સમય, એના શબ્દો તમે યાદ રાખીને એમાં પરિણામ હવે જુઓ. વિશ્લેષણની દ્રષ્ટિ કેળવો. વિશ્લેષણની દ્રષ્ટિ શું છે? કે પ્રવૃત્તિથી કર્મ બંધ નથી. જીવની મનની સ્થિતિ, ઉપયોગની સ્થિતિ શું છે? જે શરૂઆત આવી ગયું હતું કે જીવના શુભાશુભ વેપાર એ જ જીવને આશ્રવનું કારણ છે. આ શુભાશુભ વેપાર છે, પ્રવૃત્તિ ગમે તે હોય. તો એક ઉદાહરણ આપે છે કે છેદન ભેદન કરે, વસ્તુઓની અંદર હેરફેર કરે, આવજાવ કરે, છતાં એ મનુષ્ય કર્મની રજથી લેપાતો નથી. કેમ કે રાગદ્વેષ વિનાનો જીવ ગમે તે પ્રકારનું કરે છતાં કર્મથી બંધાતો નથી.
અહિંસામાં અહિંસા,
અત્યારે એ પ્રકારની અત્યારે એનાલિસિસ એ નથી ચાલતું. અત્યારે આશ્રવના પ્રકારની આપણે વાત કરીએ. આશ્રવનો પ્રકાર એ છે કે પ્રવૃત્તિ સાથે આશ્રવનો શું સંબંધ છે? આ ભાવ એના પોતાના ભાવ છે કે એ જીવ કર્મથી બંધાતો નથી. અને અહીંયા કહે છે કે એ જે જીવને ખરડાય છે એનું મુખ્ય કારણ ચિકાસ છે. કર્મરજથી જે લેપાય છે એનું કારણ ચિકાસ છે. તો પાપ કર્મ બાંધવામાં મુખ્ય કારણ રાગદ્વેષ છે. એટલે રાગદ્વેષ છે એટલે એના ભાવોની ચિકાસ છે, મલિનતા છે. ભાવોની મલિનતા એને મુખ્ય આશ્રવનું કારણ છે. હવે અહીંયા અપેક્ષા જ લેશું આપણે કે અપેક્ષા કહે છે કે બાકીના કારણો તો છે જ, એની અત્યારે ચર્ચા થતી નથી. એ ગૌણ છે. મુખ્ય ગૌણનો વિવેક કરવાનો, ત્યાગવાદનો વિવેક કરવાનો. અને વિવેક એ કરવાનો છે કે કર્મમાં સ્થિતિને બંધ, જે કર્મ જીવને નડે છે કયા? અનુભાગ, જે રસ અને અનુભાગ. બાકીના કર્મો તો કેટલાય સમયે સમયે આવીને વયા જાય છે, આપણને ક્યાં ખબર છે? એવા કર્મો સમય, દાખલા તરીકે આપણે ચાલતા હોય અને ચાલતા ચાલતા થાકી ગયા, એ કર્મનો ઉદય થયો. એ નીડો આ હેલો ગયો નથી, આજ મૂડ નથી આવતો. આવા તો કર્મો સમયે સમયે ઉદયમાં આવે છે. એ ક્યાં તમને નડે છે? આપણને ક્યાં નડે છે? જેનો રસ જેવો તીવ્ર થયો, દુખાવો એટલો બધો થયો, સહન થતો નથી. માટે સહન થતું તો ત્યાં આવજે, બોલતો નતો, ખતમ થયો, બધું કરતો. એક પ્રવૃત્તિમાં વાંધો, શું વાંધો? શું કામ નતો? કે એનો રસ ઓછો. તો આવા રસ વિનાના કર્મો તો કેટલાય આદિવ સમયે સમયે ભોગવે છે. જેમ બાંધે છે એમ અહીંયા સમજાવે છે કે જે કર્મ જીવને એના ઉપયોગથી ચલિત કરે છે કે હવે હું વાંચી નહીં શકું, માથાનો દુખાવો એટલો બધો છે, તો તારી પ્રવૃત્તિ રોકાઈ ગઈ. હવે હું બહાર નહીં જઈ શકું, મને પીડા ઘણી છે. રસ જે છે એ નડે છે. સ્થિતિ છે કે બે ચાર દિવસ સુધી તો નીકળાય એમ ડૉક્ટરે કીધું છે કે વાયુ જે ફ્રેક્ચર છે, 3 અઠવાડિયા સુધી બહાર જવાની મનાઈ છે, પગને હલાવવાની નથી. હવે ત્યાં સ્થિતિનું દુઃખ છે, પીડા નથી. ખ્યાલ આવે છે? બંધાય એ શું છે? સ્થિતિ. આ સ્થિતિ નડે છે, બાકી તેને કઈ નડતું નથી. હાજો હારો આપણે જોવા જાય તો કે જો ને ભાઈ ના પાડી, એ કે હલાવશો નહીં, હો પતી ગયું આમ બેઠો, પણ તું તો હાવ હાજો હારો છો, તને કાંઈ વાંધો નથી. સ્થિતિ કર્મની છે એનું દુઃખ. આવા જે જીવને વધારેમાં વધારે કર્મ જે પીડાકારક છે એનો રસ અને એની અને એનું કારણ રાગદ્વેષ. કર્મ બાંધતી વખતે રાગદ્વેષની હાજરી એનો સ્થિતિ અને રસ ઉભો કરે છે. એ કે છે જ્ઞાનીને રાગદ્વેષની હાજરી નથી, કર્મ કરે છે, પ્રવૃત્તિ કરે છે, પણ રાગદ્વેષની હાજરી. તો એના કર્મો બંધાય એ સ્થિતિ ને રસવાળા ન હોય. તો બાકીના તો પ્રદેશ ઉપર આવીને જતા રહે. વિપાકોદય એનો ન હોય, એનો પ્રદેશોદય હોય, એ થાય અને એની મેળી જાય. આપણા શરીરની ઉંમર થાય છે એ આયુષ્ય કર્મનો ઉદય છે કે નહીં? તો આપણને 25 થી 30 વર્ષના થયા એમાં કઈ વાંધો ન આવ્યો, પણ 65 થી 70 થતા તો વેગડી મી આવી. રોજે રોજ હવે એનો કર્મનો ઉદય કેટલો નડે છે? પેલામાં થતો હતો 25, 30, 35, 37, 40, 42, 45 કઈ વાંધો હતો? તો એ કર્મનો ઉદય જ હતો, પણ એમાં કોઈ રસ નહોતો. હવે રસ ઉભો થયો 60 પછી, કર્મનો ઉદય થયો, એની સાથે વાળ ધોળા થવા માંડ્યા, દાંત દુખવા માંડ્યો, આંખનું તેજ ઊંચું થવા માંડ્યું, ઇન્દ્રિયો કામ નથી કરતી. હવે કર્મનો ઉદય નડે છે કે મદદ કરે છે? એ જ કર્મનો ઉદય છે એના એ છે. તો અત્યાર સુધી તો કર્મનો ઉદયમાં રાજી થતો હતો કે જલ્દી જલ્દી મોટો થાવ, 20 વર્ષ જો 25 નો થાવ, લગન બગન થાય, જરા હરખું મજા આવે. અને હવે 60 નો થયો તો એ કર્મનો ઉદય એને વિપરીત થયો, કારણ કે એ કર્મના ઉદયમાં શું આવ્યું? હવે રસ એનો હવે તીવ્ર થયો. ઉપયોગ નહીં, રસ એનો તીવ્ર થયો, હવે પીડાકારક થાય છે. એમ આ જીવને કર્મ તો અનંત પ્રકારના છે, જ્ઞાનીઓ કે છે ક્યાં બધી વાત કરે. હવે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, કઈ સમજાતું નથી, કઈ દુઃખ છે ન સમજાય તો આપણે મૂકી દઈએ, આપણે કામ નહીં, વ્યાખ્યાન વ્યાખ્યાન આપણો કામ નહીં. પણ તને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એનું શું? તો એ ઉદય એને નડતો, પણ હસાતા વેદિની નો ઉદય આવે તો આ ડોક્ટર ને બોલાવો, આને બોલાવો, તેને બોલે, એટલે તું ઢ જેવો છો, મૂરખ જેવો છો, કાંઈ સમજતો નથી. જ્ઞાનાવરણીય કર્મ નો ઉદય છે ને કેમ વિચારતો નથી, મને સમજ નથી પડતી, માટે કોઈ હું શિક્ષક ને બોલાવું, સદગુરુ ના શરણે જાઉં, કોઈ પંડિત આગળ ભણું તો કઈ નથી થતું. અને એમાં એને એ કર્મ ના ઉદય માં કઈ વાંધો કે મનુષ્ય થયો ને તને સંકેત ન થયું, આવું તો તારી મૂઢતા નો ઉદય છે, એને કોઈ દિવસ વાંધો આવ્યો? પણ પૈસા ન મળ્યા હોય તો, પૈસા ન મળ્યા હોય તો ઘણો વાંધો આવે. જુઓ, કર્મ તો બધાય છે, પણ આપણને કયું કર્મ ગમતું નથી? જેમાં સ્થિતિ અને રસ વિપરીત છે, આપણી રુચિને આપણા રસને અનુકૂળ થતા એ કર્મનો ઉદય આપણાથી વેદાતો. મને આવું તો કોઈથી ન આવું, મારા દુશ્મનને ન આવું, પણ તું મૂળ છો, મૂર્ખ છો, જ્ઞાની કે જે આવું અજ્ઞાન કોઈને ન આવું, આ જીવ કોઈથી નહીં છૂટે. અજ્ઞાનનું દુઃખ કેવું દુઃખ છે સોનલબેન, સંસારનો કોઈ બી એનો અંત નહીં આવે આ જીવને. તો જ્ઞાનીને આપણે કયા દુઃખની ચિંતા છે? અજ્ઞાનના. અને આપણને આપણા કયા દુઃખની ચિંતા છે? સાતાની, ન સાતા. તો એ કે છે કે ચિકાસ વાળો મનુષ્ય શુભાશુભ વેપારના વચમાં હોય છે, એટલે પાપોથી. એટલે જો પાછળના પેરેગ્રાફમાં પાછું કે રાગ દ્વેષ આદિ બંધના કારણોની હયાતી તેનામાં હોવાથી જીવ બંધાયા વિના રહેતો નથી, અને રાગ દ્વેષ ન હોય તો બંધ થતો નથી. એ કયા બંધની વાત છે?
રસબંધ.
સર્વબંધ નહીં, આ જે રસબંધ અને સ્થિતિબંધ છે એની વાત છે કે ભાઈ એનું મૂળ કારણ. એટલે યશો વિજયજી મહારાજે બહુ સરસ વાત કરી કે જીવને મુક્તિ તો કે કસાય મુક્તિ એટલે તારી મુક્તિ છે, સમજી. કસાય મુક્તિ કિલ રેવ મુક્તિ, સાચી મુક્તિ તો કસાયથી તું મુક્ત થઈ જા તો તારી મુક્તિ જ છે. પછી પ્રવૃત્તિ ગમે તેવી હોય તો પણ તને બંધનું કારણ બનશે નહીં. અપેક્ષાએ એકાંતે નહીં, અનિલભાઈ એકાંતે નહીં, અપેક્ષાએ. હવે પછી એ વાત પૂરી કરી, સ્થિતિ ને રસ ને બંધની, એમાં જુદા જુદા આપણને સ્વરૂપ આપ્યા કે પ્રવૃત્તિ કરે ન કરે અને આ કરતો હોય તો બંધ ન થાય, એ બધા પેરેગ્રાફમાં આપણને સમજ્યું કે જેમ ચિકાસ હોય તો એ કામ કરે કે ન કરે તોય મેલો થવાનો, અને ચિકાસ ન હોય તો ગમે તેટલું એ બહારનો મેલ હોય તો ખરી પડવાનો, એના જેવી આ કર્મની સ્થિતિ છે. રાગ દ્વેષ ચિત્ત હશે તો એને એ પ્રવૃત્તિ કરે કે ન કરે તો એ ત્યારે એ જીવ બંધ તો કરે જ છે, કર્મનો બંધ બાંધે જ છે, કારણ કે શુભાશુભ ઉપયોગમાં એ છે, અશુદ્ધ ઉપયોગમાં એ છે. કર્મ બંધ નહીં થાય શુદ્ધ ઉપયોગમાં હશે તો. હવે એ શુદ્ધ ઉપયોગમાં કે છે કે આત્મા કેવો છે? હવે અહીંયા એની બીજી વાત કરી છે, અશુદ્ધ ઉપયોગની વાત કરી છે અને એને અશુદ્ધ ઉપયોગ. એ કે છે આવા અરૂપી આત્મા છે અને એને કોઈ મારી શકે, જીવાડી શકે, પીડા આપી શકે, બાંધી કાંઈ ન કરે, છતાં જીવ પોતાના ભાવમાં આ બધા ભાવ કર્યા છે. કોઈને સુખી દુઃખી કરવાના પરિણામ સતત કર્યા કરે છે, હું આને સુખી કરું, હું આને દુઃખી, આ કર્મ બંધ કરે છે ત્યારે. આ ભાવ આ પ્રમાણે જીવન જીવે છે ને, હું તો કાંઈ નથી કરતો, આપણે હાવ રૂડા રૂપાળા નિર્દોષ, પણ તે સમયે હું આનું સુખી કરું છું ને આ મારાથી સુખી થાય છે ને આ બધા છે, એ ત્યારે કર્મબંધ કરે છે કે બીજું કંઈ કરે? કર્મબંધ ચાલુ છે, પરિણામ કર્યા કરે છે. અને બંધ પરિણામથી છે કે પ્રવૃત્તિથી છે? આ પરિણામ તો ચાલુ જ છે. જેને સુખી કરવા છે તો 10,000 મેલ દૂર બેઠો છે, તો અહીંયા બેઠો બેઠો એને સુખી કરવાના પરિણામ કર્યા કરે, હું એનું આમ કરીશ આમ કરીશ, એનું આ થશે તેનું તે થશે. તારા પરિણામ કયા છે? શુભાશુભ ઉપયોગના છે. તો શુભ ઉપયોગ કે અશુભ ઉપયોગ બંને ઉપયોગની અંદર તારો તો પરતરફી છે, અને પરતરફી છે તો કે છે કે પરનું તું કંઈ કરી શકતો નથી. આવા પરિણામ કરીને નિરંતર વિવિધ પ્રકારના કર્મ બાંધે છે. અને ત્યારે એ પોતાના આત્માની જાગૃતિ નથી. આત્મભાન વિનાનો જીવ છે આ પ્રમાદ. હવે પ્રમાદ આવ્યો કે આત્મજાગૃતિ નથી, તું કોઈનું કંઈ કરી શકતો નથી, આ સિદ્ધાંત છે, અને તું ક્યાં મહિનો છું ધારે બાજુ, ભલે કાંઈ પ્રવૃત્તિ નથી કરતો, પણ ચિંતનમાં શું છે? કોઈનું સુખ અથવા કોઈનું ગુરુ, બે વિચાર કરે. આનું આમ થવું જોઈએ, આનંદ આમ બરોબર છે, એ આમ કરી નાખશે, સગા વાલા મિત્ર સંબંધી બધી બાબતમાં આવું જ હાયલા કરશે, એનું સુખ અને કા ઓલાનું. ચિંતનની ધારા તો આવી ચાલ્યા જ કરે છે. શુભાશુભ પરિણામની ધારા, સ્વજનો સંબંધી, પોતાના સંતાનો સંબંધી, અથવા જેના ઉપર મોહ છે એ સંબંધી ચાલ્યા કરે કે આને હું રક્ષણ કરીશ, આનું પીડા કરીશ, આને દિવાડીશ, આને મારીશ. આવા આવા જીવ નિમિત્તે પરિણામ પોતામાં ઉત્પન્ન કરે છે અને તે પરિણામો નવીન કર્મબંધ થવામાં કારણરૂપ. એક તો આત્મભાન વિનાનો જીવ એટલે પ્રમાદી, અને બીજો અભિમાનવાળો જીવ એટલે વિભાવી. વિભાવ છે, હું કોઈનું કાંઈ કરું, અથવા કરતા ભાવ છે, હું કરી શકું છું, હું કોઈનું કરી શકું. એટલે કોઈના સુખ દુઃખ, એટલે આ કહે છે કે કોઈના સુખ દુઃખ તું આપી શકે છે? કોઈને આપી શકાય? આ આશ્રવની અંદર સમજવાની વાત છે, તો જ આશ્રવના પરિણામમાંથી આપણે બચી શકશે. આપણી શુભાશુભ ધારા જ્યાં સુધી અજ્ઞાન ઉપર આધારિત છે, એટલે એમ કહ્યું છે કે આત્મા અરૂપી છે, કાંઈ કોઈને સુખી કર્યો દુઃખી કર્યો થતું જ નથી, એ બધું વ્યવહારે થાય છે. વ્યવહારે થાય છે ત્યારે તેમાં તું નિમિત્ત છો, જ્યારે વ્યવહારે થાય ત્યારે તું એમાં નિમિત્ત છો. એટલે કે છે પછીનો પેરેગ્રાફ પાસાઇટમાં કે સંસારી જીવને શરીરના સંબંધથી કર્મ બંધાય છે, અને પછી પાંચ છ લીટી પછી જુઓ, જે કર્મમાંથી આ ફળો પેદા થાય છે તે કર્મો તે જીવે પોતે જ. એટલે કોઈ જીવને સુખ થાય છે કે દુઃખ થાય છે, ફળ શું? કા સુખ અને કા સંસારનું ફળ શું? કા સુખ અને કા દુઃખ. સુખ એટલે અનુકૂળતા, એમાં સુખ એટલે પારમાર્થિક સુખની વાત નહીં, આત્મિક સુખની વાત નહીં. અહીંયા જ્યારે સુખ શબ્દ બોલવામાં આવે છે ત્યારે વ્યવહારિક સુખ, દૈહિક સુખ, અહિક સુખ, ભૌતિક સુખ, પદાર્થનું સુખ, સંયોગોનું સુખ, સંબંધનું સુખ, આત્માનું સુખ નહીં. પાછું વળી મગજની અંદર જે ન આવે તો વાંચે તો જાય ઉલારીઓ કરતો, ક્યાંનો ક્યાંય નીકળે કે સુખ દુઃખ કર્મથી મળે, આપણે હારા કર્મ કરે સુખ મળે, કર્મ કરવાથી સુખ ન મળે, દુઃખ જ મળે. પણ જે ફળ મળે એ કાં અનુકૂળ મળે, કાં પ્રતિકૂળ મળે, બીજું કંઈ ન મળે. વિદ્યો કાળ અનંતતે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે. સ્વભાવનું સુખ મેળવવું છે કે પદાર્થનું સુખ મેળવવું છે? હવે જીવને જે કાંઈ સંસારમાં સુખ દુઃખ મળે છે, એને આ મળ્યું, એને આ મળ્યું, એમાં હું નિમિત્ત થયો હોઉં તો મને એમ થાય કે મારા કારણે મળ્યું, જે કહ્યું ને કે મેં એને સુખી કર્યો, મેં એનું ધ્યાન રાખ્યું, મેં એની કાળજી લીધી, તો આ જીવનું અભિમાન છે. એને જે મળ્યું એ તારા કારણે મળ્યું કે એના કારણે મળ્યું, આ વાત બેસતી નથી. કે કોઈ પણ જીવ ભલે આપણો સગો હોય કે સંતાન હોય, એ સુખી થયો કે દુઃખી થયો એ એના કર્મના કારણે થયો કે મારા કારણે થયો? બરોબર દેતો છે, પણ આશ્રવની ધારામાંથી બહાર નથી નીકળતો, કેમ કે આ માન્યતા એની નિમિત્તની માન્યતા કરતા પણ આની છે નિમિત્ત. કેમ કે જીવને કર્મના ફળ મળે છે, એ પોતાના કરેલા કર્મના ફળ મળે છે કે મારી માન્યતા ના મળે છે? પોતાના કરેલા કર્મના મળે. જે કર્મમાંથી આ ફળ પેદા થાય છે તે કર્મો તે જીવે પોતે જ બંધેલા છે. અને પછી આગળ આવે છે કે તાત્વિક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો તે જીવ તેના પોતાના કરેલા કર્મોથી જ સુખી અને દુઃખી થાય છે. બીજા જીવો તો તેમાં નિમિત્ત થાય છે. હવે જ્યાં આપણે નિમિત્ત છીએ ત્યાં આપણો કરતા ભાવ છે, ત્યાં આપણો કરતા ભાવ કેટલો બધો આગળ છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા આપણે થઈ જાય કે મારું કરેલું જ થશે, હું કહું એટલું જ થાય, અને મેં કર્યું તું એટલે જ થયું, અને મેં ન કર્યું હોત તો જોઈ લો. હવે ઈશ્વર તો એક બાજુ રહ્યો, આ હવાયો ઈશ્વર થઈ ગયો પોતાના ઘરમાં, પોતાના કુટુંબમાં, પોતાના વ્યવહારમાં અને પોતાના સંસારમાં. એ કેવી રીતે જીવ વર્તે છે? જીવ તરીકે નહીં, ઈશ્વર તરીકે. હવે જે બીજા દર્શનો એ ભૂલ કરી છે કે કર્મની અંદર કાંઈ જવાબ ન મળ્યો તો ઈશ્વરને મૂક્યો, અને તે તારામાં ઈશ્વરને સ્થાપિત કરી દીધો, તો ભૂલ કોની વધારે, બીજા દર્શનની કે તારી? બોલાય પકડાય છે બેનને, બરોબર? કે જેનો હું નિષેધ કરું છું કે કોઈ કરતા હરતા જગતમાં ઈશ્વર જેવી કોઈ ચીજ નથી, અને હું આ ગાંઠ પણ પાછું મારામાં એ જ દાખલ કરું છું કે હું જ કરું છું, મારા કુટુંબનું ને મારા સંતાનનું ને મારા વાલાનું ને હગાનું ને બધાનું મારા થકી જ થઈ રહ્યું છે, નો તો કાંઈ ન થાય, અને અમારે તો આટલું તો કરવું જ જોઈને, એમ કરીને સંસારની પ્રવૃત્તિમાંથી આપણે નિવૃત્ત થતા નથી, એમ કરીને આપણે આશ્રવની ધારામાંથી મુક્ત થતા, આશ્રવની ધારામાંથી મુક્ત થયા વિના જીવને મુક્તિનું ફળ કેવી રીતે મળે? કેમ કે મુક્તિનું ફળ શુભાશુભ નથી, દેહ શુભાશુભ છેદતા, એ છેદાય ત્યારે મોક્ષ ભાવ ઉપજે છે. હવે એ જે છે ત્યાં સુધી આ જીવની માન્યતા તો નિમિત્તમાં કરતાપણાની છે, અને કરતાપણામાં અભિમાન છે, અને અભિમાનમાં ઈશ્વર જેટલો પોતે થઈ ગયો. ખ્યાલ આવે છે કુમાર? એક આખી શ્રેણી, નાની એવી ભૂલ, નાનો એવો આપણો મિથ્યા અભિપ્રાય, નાની એવી ખોટી માન્યતા, એ આપણને ક્યાં સુધી લઈ જાય છે? બંધની પરંપરામાં લઈ જાય. આ બંધની પરંપરામાંથી જીવ છૂટતો નથી, અને મરે ત્યારે એ બાપ તરીકે જ મરે છે, જીવ તરીકે નથી મળતો, દાદા તરીકે મરે છે. હવનું કલ્યાણ કર્યું, બધાને લીલી વડ રાખીને આનું આમ કરી દીધું, તેમ કે એ મયરો કેવી રીતે સંસારી પર્યાય તરીકે મયરો, એ જીવ તરીકે નથી મળ્યો. અને જીવ તરીકે મરે તો ખ્યાલ આવે, અરે જીવના કોઈ ગુણો ઉત્પન્ન થયા નહીં, કોઈ દ્રષ્ટિ આવી નહીં, જ્ઞાન, જીવ તો જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન આવ્યું નહીં, અને હું મળું છું. દુઃખ એને એ થાય, અને આને એમ થાય કે ઓહો કેટલું બધું કર્યું, બધાનું ધ્યાન મરે છે ત્યારે પણ અજ્ઞાનથી મરે છે, જીવ તરીકે મરતો નથી. બાપ તરીકે મરે, દાદા તરીકે મરે, પતિ તરીકે મરે, મામા તરીકે મરે, કાકા તરીકે મરે, બધા સંબંધો યાદ રાખે, બધાને બોલાવે. હા, અને એ જે કઈ થયું હતા હજી આનું મારે થોડું બાકી, અરે અરે આ નાનાનું ઘર બંધાઈ ગયું હોત ને તો મારે કઈ બીજું ઉપાધિ, આ જરાક વરદી જે લંબાઈ ગયું હોત ને તો એ પૂરું થઈ ગયા, અને ઓલું આવે શોકસભામાં કે હજી બાપા 5 વર્ષ જીવા હોત તો. કેમ કે સંસારને સ્વાર્થ જીવે શું મતલબ છે? બાપો 5 વર્ષ જીવે કે 50 વર્ષ જીવે, અજ્ઞાનમાં જ મર્યો એમ કોઈ કહે છે? એવું કહેવાય, પણ જીવે સમજવાનું. અહીંયા આપણે વ્યવહાર દ્રષ્ટિએ વાત નથી કરતા, નિશ્ચય દ્રષ્ટિએ, કે તું તો વિચાર, તું તો વિચાર કે અત્યાર સુધી હું જીવ તરીકે જીવું છું કે પર્યાય તરીકે જીવું છું, નિમિત્ત તરીકે જીવું છું કે જીવ તરીકે, કર્તા તરીકે જીવું છું કે મારા સ્વભાવ તરીકે જીવું છું, હું તો અકર્તા છું. સુરેશજી, આ વિચાર જરાક મગજમાં આવે અને એમ લાગે કે આ સત્ય છે, જ્ઞાનીની વાત. ઓહો, અત્યાર સુધીની મારું કેવું અજ્ઞાન, કેવી મિથ્યા માન્યતા, કેવો હું બફમમાં છું, અનંતકાળથી મારી આ જ દશા છે. આનું જો ગોલન થાય થોડું, બસ પરિણામ થઈ જાય. જીવ આશ્રમમાંથી, આશ્રવમાંથી 1 ડિગ્રી ખસે કે ન ખસે? અને જે આશ્રવમાંથી ખસે એના કર્મબંધ ઓછા થાય કે વધે? બધું જ કર્મ બધું જ હોતા, આશ્રવ ગયો એટલે બધું ગયો. મૂળ નથી તો પછી એના ચાર પ્રકાર ક્યાંથી રહેવાના? એટલે છેલ્લો પેરેગ્રાફ, આ જીવમાં એટલી બધી અજ્ઞાનતા છે જો આ બધાનું મૂળ કારણ લઈને પકડાયું. અત્યાર સુધી કર્મનું સ્વરૂપ, શુભાશુભ ઉપયોગ, ચાર પ્રકારનો બંધ, એમાં કયો બંધ કેના કારણે થાય છે, દરેકના પેરેગ્રાફ જુદા આવ્યા છે. આપણે મિક્સ કરશો નહીં, નહીંથી સમજો અને એનું પ્રમાણ સમન્વય કરીને વસ્તુને સમજવા પ્રયત્ન કરજો. હવે એમાંથી કહે છે કે આ તારો મિથ્યા અભિમાનમાંથી પણ આ બધા કર્મ બંધ કર, આશ્રવની ધારામાંથી આ જીવ ક્યારેય મુક્ત થતો નથી. તો કહે છે કે એનું કારણ બધાના મૂળમાં, એટલે શબ્દનું કહે છે એટલી બધી અજ્ઞાનતા છે કે અન્યની બાબતમાં જીવાડવાનું, મારવાનું, સુખી કરવાનું, દુઃખી કરવાનું, મારવાનું, બચાવવાનું, આ બધા પ્રસંગના નિમિત્ત પ્રસંગે, આ બધા પ્રસંગ શું છે, જીવના પરિણામોમાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. એક તો પોતાને નિમિત્ત છે એ ન ખ્યાલ આવે અને કરતા છે, અને પછી રાગ દ્વેષ થાય કે મારે તો કરવું તું પણ નેડો કોણ, કોણે સફળ ન થવા દીધું, કોણ આડું આવ્યું, કયું તત્વ પરિવર્તન પૂરું ન થયું, તો કેટલા રાગ દ્વેષ થાય. અરે પણ તું જ કરવાનો નહોતો, મૂળ વાત સમજ ને, કે એ જીવના ભાગ્યમાં નહોતો, વાત પૂરી થઈ ગઈ. હવે એ જીવના ભાગ્યનો વિચાર કરવાની બદલે એને કર્મનું ફળ જે મળવાનું છે એ એના કર્મ અનુસાર મળવાનું છે એનો વિચાર કરવાને બદલે મારા થકી મળે એમ વિચાર કર્યો અને એને ફળ ન મળ્યું તો એને વિચાર કેટલો કર્યો? અનંત બીજા નિમિત્તો હતા, એ બધા નિમિત્તો ઉપર રાગ દ્વેષના એને પરિણામ સારું થયું. ને ભાઈએ ફોન કર્યો તો આ થઈ ગયો, હવે મારે એની આગળ જઈને કહેવું છે કે તમે બહુ અમારો ઉપકાર કર્યો. આ બધા ભાવો થાય છે, એ બધા ભાવોની અંદર હજી જીવ રાગ દ્વેષમાં છે કે બીજું કંઈ? પછી જેનો લૌકિક ઉપકાર હોય પછી એને મસ્કા પાલીસે કરે કે નહીં, એના અવગુણ હોય તો પૂજા કરે કે નહીં, એના દુર્ગુણ હોય તો એની ગુણ ગાય કે નહીં, કયા કરે? કારણ કે એમ થાય છે કે આને મને મદદ કરી, પણ પેલા તે મદદ કરી એ તારી વાત જ ખોટી છે, એનું શું કરવું? અજ્ઞાન દૂર થવાનો ઉપાય એક જ, અજ્ઞાન સમજાય. અજ્ઞાન દૂર થવાનો સરળમાં સરળ ઉપાય છે અજ્ઞાન સમજાય. આ બધા પ્રયત્નો જ્ઞાનીઓના એ છે કે તને તારું અજ્ઞાન સમજાય છે, એક વાર મને મારી ભૂલ સમજાય તો સુધારવામાં વાંધો નથી, પણ જ્યાં સુધી એ જે મારી ભૂલ છે, આ મારું અજ્ઞાન છે, એ નહીં પકડાય. અને આ વાંચી જાય તો એમ થાય કે એ તો ભલે કીધા કરે, પણ હું જે સમજું છું એ તો સાચું જ છે, તો અજ્ઞાન નથી સમજાય. કૃપાળુ દેવ કહે છે કે વેદનીય કર્મને ભોગવવામાં તો જીવ નીકળી જાય, બહુ આકરું છે એની સ્થિતિ સુધી, પણ મોહની એને જીતવામાં કાંઈ વાંધો નથી. જરાક વિચાર કર તો મોહ જીતાઈ જાય, ભોળું છે, અને એ લાંબો સમય જો વિચાર સાચો હોય તો મોહની એ ટકે નહીં. તો અજ્ઞાન એ મોહમાંથી છે, અજ્ઞાનમાંથી મોહ જન્મે છે. અને આ બધામાં દેખવું છે. પછીને જુઓ કે બીજાને જીવવાના, મરવાના, મરાવવાના, પીડા કરવાના, મદદ કરવાના બધા વિચારો કે બુદ્ધિ થવી તે જીવને કેવળ મોહથી ઉત્પન્ન થતી કલ્પનાઓ જ છે. હું આ કરું છું, તે કરું છું, જ્ઞાની કે છે, આ બધી કલ્પના છે. જેમ મેઘધનુષ ખોટું છે એમ તું આ બધું કરે છે, મેં મારા છોકરાને આમ કર્યું, સગાને આમ કર્યું, મિત્રને આમ, આ બધી કલ્પના છે તારી. અને એ કલ્પનાના મૂળમાં તારો મોહ છે, એમાંથી રાગ દ્વેષ બંને આવશે, મોહ છે. આવી બુદ્ધિ થવી તને, આવા વિચારો આવવા, એ પણ તારો મોહ છે. અને એ મોહ તારો અજ્ઞાનમાંથી જન્મ્યો છે. અજ્ઞાન શું છે? કે પ્રત્યેક જીવની જે કાંઈ આ સંસારની સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે ફળની, તે ફળ તે જીવે પોતે બાંધેલા કર્મો જ છે, બીજાના કર્મો નથી. બીજા જીવો માત્ર નિમિત્તનો રોલ છે, બીજા જીવો એમાં નિમિત્ત. પણ જીવને જે કંઈ ફળની પ્રાપ્તિ થાય છે તે એના પોતાના જ કર્મોનું ફળ છે. હવે આ મોહ થયો છે બીજાને કંઈ મદદ કરવાનો અથવા થવાનો, એટલે આશ્રવમાં જવાનો. તો આશ્રવમાં જીવ શા માટે જાય છે? અન્ય પ્રત્યે, પર પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને કારણે. હવે અન્ય અને પર છે, મારાથી જુદા કે નહીં? મને મોહ થયો, મારા પુત્ર સાથે થયો. હવે વિચાર કરો કે મોહ થયો છે એ અજ્ઞાનમાંથી જન્મો કે જ્ઞાનમાંથી જન્મો? શું અજ્ઞાન? આ મારો પુત્ર છે એના જેવું મોટું અજ્ઞાન એ કઈ એમ નહીં, એ સંબંધ રહેતો જ નથી. પુત્ર છે એટલે કોઈ આત્મા પુત્ર પણ હોઈ શકે? થઈ જાય છે તરત જ, હાર અસલ વિનાના છે. જો એક સરસ આખા કોચું વચનામૃતમાં પછી વાક્ય આવે છે કે વેદની આકરું છે પણ મોહનીય કર્મનો નાશ કરવો સરળ છે, અને અગમ્ય અઘરામાં અઘરું આ મોહનીય કર, તમે જે કીધું ને બહુ કઠણ છે, બહુ કઠણ છે મોહનીય અથવા અજ્ઞાન, અને સરળમાં સરળ જીતવું. જો ઓલાને તો બાંધ્યા છે તો હવે એ ભોગવા વિના, તીર્થંકર જેટલું જ્ઞાન થયું તો એ કાનમાં ખીલા ઠોકાણા એની પીડા સહન કરવી પડી, પણ અજ્ઞાન તો વયું ગયું છે. અજ્ઞાન તો જેવું જ્ઞાન થયું, એક ઋજુવાલિકા નદીના કિનારે બેઠા છે પણ એને કઈ છે એટલે એને તો બીજો માર્ગ બતાવ્યો, એટલે એ તો મુક્ત જ છે, સિદ્ધ છે. તીર્થંકર એટલા માટે કહે છે કે એને તીર્થ એટલે સ્થાપ્યું, એને તરવાનો માર્ગ બતાવ્યો. એને આ યુક્તિ આપણને બતાવી કે મોહથી મુક્ત થાવ જગતના જીવો, તો કે છે જીવને કેવળ મોહથી ઉત્પન્ન થતી શબ્દ શું છે? કલ્પના. એ કલ્પેલી છે, તાત્વિક નથી. તાત્વિક શું છે? તો કે હું આત્મા છું, અને દરેક જીવ પોતે સ્વતંત્ર અનાદિથી એનું અસ્તિત્વ છે. મારા કારણે એ ઉત્પન્ન પણ થયો નથી, મારા કારણે એ મરશે પણ નહીં, અને જે મારો સંબંધ છે એ સંબંધ એને કાયમ રહેશે જેટલા ભાવ કરશે એટલા, અને મને કાયમ રહેશે મારું જેટલું ગતિનું પરિભ્રમણ થશે. તું તો ક્યાંનો ક્યાં હેલો જઈશ, નિગોદમાં જઈશ તો અનેક યુગો સુધી બહાર નહીં નીકળ, સ્થાવરમાં જઈશ, વનસ્પતિમાં જઈશ, પિરિયન્સમાં જઈશ, તો તારો દીકરો તારો બાપ તારો ભેગા આવે, અને એ બધા એ બધા તમારે રાહ જોતા હોય. વાત પૂરી થઈ ગઈ, એક વાર આ સંબંધ પૂરો થઈ ગયો ત્યાર પછી એ આત્મા ક્યાંનો ક્યાં કેવી રીતે, સૌ પોતપોતાના કર્મ અનુસાર કઈ ગતિમાં, 14 રાજલોકની અંદર ગતિ ભ્રમણ કરતા. આપણે ઘણું કંઈક એની સ્મૃતિમાં જાપ રાખવા છે, આમ દાન પણ જે કરવું એ કરી લે તું, એ તો ક્યાંનો ક્યાં ગયો ને? એનો સંસાર તો નવો છે, કયો સંસાર કેવો છે ક્યાં તને ખબર છે? મોહ સિવાય શું છે? જે ગયો છે એનું સ્વરૂપ છે જ નહીં. હવે આપણે જે માનીએ છીએ એ દેહ સ્વરૂપ એનું છે, અને એનું દેહ સ્વરૂપ નથી આપણે નથી જાણતા કે એનું દેહ સ્વરૂપનું આપણે શું કહ્યું છે, અંતિમ સંસ્કાર થઈ રહ્યા તો એ છે જ નહીં. તો એનું સ્વરૂપ કોઈ જુદા દેહનું હોવું જોઈએ કે નહીં? કયો દેહ પછી વાત છે. તો એ દેહ સ્વરૂપ તો એનું જુદું હશે, તો એનું જીવન કેવું હશે, એના સંયોગો કેવા હશે, તો એની ચિંતા જ નહીં. કે જ્ઞાનીઓ કંઈક છોડી દે, એ જીવ હવે એના પોતાના શુભાશુભ કર્મ પ્રમાણે એ પોતાનું જીવન જીવતો હશે. તું શું કામ અહીંયા માંડો છો અત્યારે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરવા? એની સ્મૃતિ રાખો, એનું નામ રાખો, એનું આમ કરો, એનું તેમ કરો, એનું આત્મશ્રેયાર્થ કરો. એનું આત્મશ્રેયાર્થ તારાથી થાય છે. તું અહીંયા બેઠો બેઠો એ વયો ગયો તો એનું આત્મશ્રેય તું કરે? અરે હતો તો તું એનું આત્મશ્રેય કરી શકતો નહોતો. કલ્પના એટલે કીધું, કલ્પના છે, તાત્વિક નથી. જો આ વિચારમાં પડે, જો હવે અહીંયા છેલ્લો પેરેગ્રાફ થાય તમારી સમાધાન, કે અત્યારે આ બધું મિથ્યા કલ્પનાઓ, પણ જ્યારે જીવને આત્મતત્વનું જ્ઞાન થાય છે ત્યારે એનો મોહ, જે આખી સંસારની માયાજાળ હતી એનો આખો આધાર મોહ હતો, એ મોહ, અને જેવો મોહ જતો ગયો એટલે આ સંસારની આખી માયાનગરી હતી એ માયાનગરી કડળ ભૂષ થઈ ગઈ. ઇન્દ્રજાળ તૂટી ગયું. મોહ, હું કેવળ ચિદાનંદ સ્વરૂપ છું, હું કેવળ હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, હું દેહાદી સ્વરૂપ નથી. મારાથી ઇનકાર શરૂ થયો, હું દેહાદી સ્વરૂપ, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ. આ એને સમજણ આવી, આ એને ભાન થયું, આત્મભાન થયું, અને જે કંઈ મને રાગદ્વેષના વિકારો ઉત્પન્ન થયા હતા તે જ્ઞાનાવરણાદિ કર્મોને લઈને જ થયા હતા, એટલે કે અજ્ઞાન અને મિથ્યાત્વને કારણે થયા. અજ્ઞાન એટલે એક સ્થિતિનું ભાન ન હોવું તે, અને મિથ્યાત્વ એટલે એ ભાનનું સાતત્ય રહેવું તે. સતત વર્ષોના વર્ષ જન્મોના જન્મે ચાલ્યા જ કરી અમને આ મિથ્યાત્વ, લેયરના લેયર, સ્તરના સ્તર, થરના થર, જામતા જ જાય. મિથ્યાત્વ એટલે જ્ઞાનીઓ કે છે ગાઢ ગૂઢ અગાઢ મિથ્યાત્વ છે. ઉપર થયું હોય તો હજી તોડી નાખીએ. પણ જ્ઞાનાવરણીય કર્મ એટલે શું? જ્ઞાનને આવ્યું છે એ ભેદ છે, પણ એને મૂળભૂતમાં તો એ થાય કે જ્ઞાન એનું અવરાઈ ગયું, તો એને કર્ણે લીધે અત્યાર સુધીની મારી વિવિધ કલ્પનાઓ કેવળ તાત્વિક સ્વરૂપના અભાવને આભારી હતી. તાત્વિક વિચાર મેં કોઈ દી નહોતો કહેલો, જે કંઈ વિચાર કર્યો હતો તે મોંથી કહ્યો, ઉપર ચલો નહીં, મોં આધારિત. પછી કોઈ વધારે કરે, કોઈ ઓછો કરે, કોઈ ઉપર ચલો કરે, કોઈ ગાઢ કરે, પણ આધાર શું? મોં. અને આનો આધાર તત્વ. તત્વ એ છે કે હું આત્મા છું, તત્વ એ છે કે હું જે સંબંધી વિચાર કરું છું એ આત્મા છે, તત્વ એ છે કે એને જે કંઈ ફળ મળે છે એ એના કરેલા કર્મોનું ફળ મળે, હું જે કંઈ કરું એ મને મારા કર્મોનું ફળ મળે, આ તત્વની વિચારણા. અને મોહ એ છે કે હું એનું કરી દઉં બધું, એ કંઈ સમજતો નથી, મારે એના વિના છૂટકો, હું કરીશ તો જ આ મોહ. અને એ છે ત્યાં સુધી નહીં, કેમ કે મિથ્યાત્વ છે એ ગયા પછી પણ એ ખૈરાટ કરે. તો આ અનુસંધાન એ જીવ સાથેનું મોહનું છે કે બીજું કઈ ખ્યાલ આવે? આ મોહની પરંપરા. અને પછી આપણે કંઈક સાહેબ અનંતાનું મંદિર કેમ ચાલતું હશે? સમ્યક તત્વ નથી થયું ત્યાં સુધી જીવના બધા જ પ્રકારના પરિણામો અનંતાનું બંધીનું સ્વરૂપ જ છે, પછી અલ્પ કે અતિ, જગન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ, પણ હોય અનંત. કારણ કે એમાંથી ભાવ અજ્ઞાનમાંથી અજ્ઞાન જ જન્મે. જ્યારે સંકિત થાય છે, જીવને સ્વ સ્વરૂપની પ્રતીતિ થાય છે, પછી ઝટકો લાગે છે, પછી જે કંઈ થાય છે ત્યારે એને એમ થાય છે કે અરે રે, આ જીવ દુઃખી થાય છે, મારે આશરે આવ્યો છે અને હું એને સુખી કરું, ત્યારે ભાવ દયા આવે છે. ઓલી મોહદયા હતી, જો ન થાય એવું નથી, જ્ઞાની કઈ જડ નથી. જ્ઞાનીને તો કેવળ જ્ઞાન થયું તો આપણે ચિંતા કરે છે કે આ જીવો જગતના સંસારના બંધનમાંથી છૂટે. આપણે વિચાર કરીએ છીએ કે અને હવે તો હવે જ એક પુત્ર પુત્રાદી સગા સંબંધીઓ તરફ કયો ભાવ આવે છે? ભાવદયા, કે અરે રે, મારા આશરે હું એનો નિમિત્ત છું, અને જો આને સરખું થાય, એનું કલ્યાણ થાય, ત્યારે એની ભાવદયા. એને માત્ર દ્રવ્યાદી સંજોગો સારા થાય નહીં, સન્મતિ મળે, સાચો વિચાર મળે, સાચી જાગૃતિ આવે, અને જીવ સત્યના માર્ગે જાય. એટલા હળવું કર્મ, પાપ કર્મ બાંધીને આવ્યો છે, જીવ દુઃખી દુઃખી થાય છે. જો એના કર્મો હળવા થાય તો કંઈ સારી પ્રવૃત્તિ, સત્સંગ, સતયોગ, સદવિચાર, સદગુરુ, સદશાસ્ત્ર, આને કારણે એ જીવના કર્મો હળવા થાય. હવે મને એનો ભાવ દયા છે, આ કરુણા છે, ત્યારે પણ થાય છે. એવી રીતે જે કંઈ જીવ છે, સંસાર સંબંધી છે, મારા વડીલો છે, એ દુઃખી થાય છે, હું એને મદદ કરું, એના પરિણામો આર્ત ન થાય. તાતાના રીએ તો કર્મ ઓછા બાંધે, એને અત્યારે વેદનીનો ઉદય છે, એ વેદનીમાં મારી શુશ્રુષા, મારી સેવા એને સાતાનું કારણ, અને એ સાતા એના ભાવની કસાઈની તીવ્રતા છે એ ઓછી કરશે. એટલે એ જીવ દુર્ગતિના બંધ બાંધે છે એમાંથી. એક જીવ આપણે કઈ ન કર્યું હોય, વડીલોની સેવામાં માનો કે આપણે બેઠા જ, અને વડીલોને એ ભાવ આવે કે સાલા નાલાયક છે ને, આટલું મેં એનું ધ્યાન રાખ્યું અને મારું કાંઈ કરતા નથી, એના પરિણામ કેવા, એને કેવા બાંધ્યા. એની જગ્યાએ કે મારા કોઈ પણ સ્વજન સંબંધીને કોઈ વિપરીત પરિણામ ન થાય, આ ભાવ, આ ભાવ મોહનો નહીં, પછી મિથ્યા કર્તૃત્વનો નહીં, અભિમાનથી કે દુનિયાને દેખાડવા કરું છું, હું તો ખૂબ કરું છું એનું, આ મારે બીજાને દેખાડવાના ભાવ. આ દેખાડવાના ભાવ તો બધી જગ્યાએ નડે. કોઈ સદગુરુની આપણા પર કૃપા હોય તો આપણો એટલો બધો પુણ્યનો ઉદય છે, અને કોઈ સદગુરુની પાસે આપણે એટલા માટે જઈએ કે જગતના લોકો જુએ કે આને મોટા લોકો સાથે આના ઉપર પ્રેમ છે, સંબંધ છે, ત્યારે એ નિકૃષ્ટ ભાવ છે. તારા ઉપર સત્પુરુષની કૃપા થવી એ તારું સૌભાગ્ય છે, પણ તારે જગતના જીવોમાં એ ભાવ ઉભો કરવો છે કે મોટા લોકો લોકો પણ મને કેટલું જાણે છે, માને છે, આ તારો ભાવ નિકૃષ્ટમાં નિકૃષ્ટ. એમાં સદગુરુનું તત્વ કંઈ કામ આવવાનું નથી, કેમ કે તને બંધ તારા ભાવથી બંધાશે કે એના ભાવથી, પોતાના ભાવ. તો સદગુરુના આશ્રયમાં પણ તે ભાવ કેવા કે એના નિકૃષ્ટ, શું પરિણામ આવશે. એમ આ પ્રકારના વયાવચની અંદર સાધુ સાધુએ પણ એકબીજાની વયાવચ કરે તો સંસારીઓ નહીં કરવાનું, તો કરવાનો નિષેધ નથી. ઘણી વાર વસ્તુની સમજણ ન હોય એટલે એમ જ કે નિષેધ, વસ્તુ તારું કર, મારે કાંઈ દેવા દેવા નહીં. હે, બસ કોઈ કોઈનું કાંઈ કરી નહીં શકે ને, તું તારા કર્મનું ફળ, તારા કર્મનું ફળ છે એ વાત નથી, બીજો કર્મનો સંયોગ છે કે તારા કર્મનો છે, મારા કર્મના સંયોગે તારો તારો સંબંધ થયો છે ને, તો હવે મારે મારે પણ એ ભાવ કરવાનો કે નહીં. જેમ એનો ભાવ બગડવાનો છે એમ મારો ભાવ પણ બગડવો. તો આ જ્યાં સુધી વસ્તુને સ્યાદવાદથી નહીં સમજીએ, અનેકાંત દ્રષ્ટિથી નહીં સમજીએ, ત્યાં સુધી તાત્વિક સ્વરૂપે નહીં સમજાય, તો જીવની અંદર આ પ્રકારની બધી કલ્પનાઓના આધારે જીવ ચાલે છે. અને એ બિના નયનની અંદર કહ્યું છે, મિટે કલ્પના જલ્પના તહા માનું. આ બધી કલ્પના ને જલ્પના મટી જાય, આ સદગુરુની ગુરુગમ્યા માટે ગુરુ આ સમજાવે. આ ન કરવું એમ ન કહીએ અને કરવું એમ ન કહીએ, કરવામાં કર્તૃત્વ ભાવ અને અભિમાન ભાવ એ પણ ખોટો, અને ન કરવાની અંદર તારું આ પ્રકારનું બીજું અભિમાન એ પણ મોહ નહીં. અને કરુણા કોઈ દી અદ્રશ્ય થાય, જ્ઞાનીને પણ કરુણા તો એ જ્યારે આવી જાગૃતિ આવે છે કઈ કે હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું, એટલે કરતા ભાવ મિથ્યા એ જ્યારે લય થાય એટલે શુભાશુભ પરિણામોનું બળ ઓછું થાય, આત્મા પોતાના નિર્વિકલ્પ સ્વભાવના આનંદમાં નિર્વિકલ્પ. વિકલ્પ એટલે હું કોઈનું કાંઈ કરું અથવા મારા થકી કોઈનું કાંઈ થાય એ વિકલ્પમાંથી છૂટી જાય છે, એના કર્મ પ્રમાણે થશે, પણ હું મારા નિમિત્તથી એને સાતા ઉપજાવવા પ્રયત્ન કરું, એ મારા ભાવની પણ શુદ્ધિ છે અને એના ભાવની પણ શુદ્ધિ. ભાવ અપેક્ષાએ, દ્રવ્ય અપેક્ષાએ જે પરિણામ આવવાનું હશે તે આવશે, બસ આવો મોકળો થઈ ગયો, અને છતાં કર્તવ્યમાંથી ચ્યુત થયો નહીં. અને ઓલો અજ્ઞાનીના પનારે જો સેવા થતી હોય ને તો એને સેવાનો સવારે મૂડો હોય, બપોરે ન હોય, બપોરે કીધા કરે શું તમે ખચકચ કેરા કરો છો અમને, કઈ ક્યાં સુધી મારે અમારે કઈ કરવાનું કે નહીં, તો સમજી લેવું કે આની પાસે કોઈ ભાવ કરુણાનો વયાવચનો નથી, આ કેવળ મોહનો ને અજ્ઞાનનો જ છે. એ પોતાના મિથ્યા કર્તૃત્વના ભાવે આ શું કરે છે, પોતાના પરિણામ બગાડે છે અને જેની સેવા કરે છે એના પણ. ખૂબ સમજીને ચાલીએ, કસાયના વર્તુળમાંથી બહાર નીકળી જઈએ. આ કસાય આ આશ્રવ છે, આ આશ્રવની મર્યાદા છે, આટલા આટલા પ્રકારના આશ્રવના ક્ષેત્ર છે, જ્ઞાનીઓ બતાવે, તું કર કે ન કર બે બતાવ્યું, પ્રવૃત્તિ તારી થાય કે ન થાય તોય બંધ તારા ચાલુ રહે, કારણ કે તારી માન્યતા અજ્ઞાન જ્યાં સુધી શુભાશુભ ખોટા છે ત્યાં સુધી એ ચાલશે જ. એમાંથી આના વર્તુળમાંથી બહાર નીકળી જાય તો શુદ્ધ ભાવ ગુજમાં નથી. હું આત્મા સ્વરૂપ છું, હું દેહાદી સ્વરૂપ નથી, હું ચિદાનંદ સ્વરૂપ છું. તો ચિદાનંદ સ્વરૂપ તરીકે હું કેવળ નિમિત્ત સાક્ષી કરતા હોઈ શકું છું. હું કરતા હોઉં પણ કેવો સાક્ષી કરતા, અહમ કરતા નહીં. તો આટલી વાત આ શ્રવણ વિચાર નાખે છે વિશેષ અવસર.
Thank you.